நமோ நோய் சௌ ஐந்தானம் நமோ நோய் சௌ சிதானம் நமோ நோய் சௌ ஆயிரியானம் நமோ நோய் சௌ ஜாயானம் நமோ நோய் சௌ திரிகாலவர்த்தி சாவனம் ஓம்காரம் இந்து சயோக்தி நித்யம் ஜாயந்தி யோகின காமதம் மோக்ஷதம் செய்ய ஓம்காராய நமோ நம மங்களம் பகவான் மங்களம் குந்தாரி உஜேந்திரமோ சுமங்கலம் நம சுமரிசாராய் சுவானுபூத்தியாஸ்தி சுவாய் பவாய சர்வாயுதாத
સાંજબાદ અધિકાર છે 252 કળશ છે. હું અહીં સુધી એવું છે કે સાંજવાદી જીવ પૂર્ણભવન જીવતી જ્ઞાની પોતાના અસ્તિત્વના પૂર્ણ તત્વને નહીં પ્રતીત કરતા એક સમયની પર્યાય માત્રને આખો આત્મા માનીને પૂરણ દ્રવ સ્વભાવથી ભ્રષ્ટ છે. તેથી સર્વ પ્રકારે વસ્તુના સ્વભાવથી તેની દશા શૂન્ય છે. સમજાય છે? કાંઈ ભગવાન એક સમયમાં પૂરણ સ્વરૂપ, પૂરણ જ્ઞાન, પૂરણ આનંદ આદિ પૂરણ વસ્તુ, એ પૂર્ણ વસ્તુ એકરૂપ ટિકાવ સ્વભાવ એનો આશ્રય ન કરતા, દ્રષ્ટિ ન કરતા, અથવા એવરો એટલો છું એમ ન માનતા, એક સમયની પર્યાયના સદ્રવ્યનું જ્ઞાન હોવાથી એ પર્યાયનું જ્ઞાન એ જાણે જ્ઞેજ હોય અને એટલો જ હું છું, જ્ઞાન ટિકાવ છું એમ એ જ્ઞાની માનતો એની વાત છે. એકદમ એ પર્યાયમાં જ રટકીને પોતાના ટિકાવ સ્વરૂપનો શ્રદ્ધામાં પરિચ્છન્ન નાશ કરે. સાધવાદી સમ્યક દ્રષ્ટિ જીવ પર્યાય હો, હું પર્યાય જેટલો છું નહીં, ટિકાવ ચૈતન્ય દ્રવ સ્વભાવ, દ્રવ સ્વભાવ, પરમ સ્વભાવ એવું જે અસ્તિત્વ, આ સ્વદ્રવ્યના અસ્તિત્વનો આ શ્લોક છે. સ્વદ્રવ્યના અસ્તિત્વનો શ્લોક છે. પછીનો સ્વરૂપ પદ્ધતિ ના અસ્તિત્વનો છે. સમજાય છે? સાંઈ સ્વદ્રવ્યનું અસ્તિત્વ આખું પરિપૂર્ણ જે છે તેવું જાણતા પૂર્ણ હોતો, ધર્મી તો પૂર્ણ હોતો, હું પૂર્ણ છું એવી પ્રતીતમાં પૂરણ થયો થતો જીવથી સ્વરૂપમાં સ્થિર થઈ શકે છે. જીવતી છે ને જ્ઞાન માત્ર વસ્તુ એમાં સાધી શકે, એટલે કે ત્રિકાળ જ્ઞાયક ભાવમાં સ્થિર થતા તે વસ્તુને સાધી શકે છે. પર્યાયના એક અંશમાં સ્થિર થતા વસ્તુ સાધી શકાતી નથી. સમજાય છે? છે કે જીવતી ભગવાન આત્મા જીવન એનું જે ટિકાવ જ્ઞાયક ભાવ છે એમાં ટકે છે. કેમ કે ધ્રુવ છે એનો આશ્રય લઈને એમાં ટકે છે, સ્થિર થાય છે, પોતાનું ત્યાં સ્થાપન કરે છે કે આવડો હું સ્વયં સ્થાપે છે, એટલે જીવતી ટકે છે. પર્યાય ના અંશમાં ટકવા જાય તો પર્યાય તો બદલે છે. સમજાય છે? ખાય એટલે ત્યાં તો ટકી શકે નહીં. આ વસ્તુ જો એક સમયમાં પરિપૂર્ણ ચૈતન એમાં દ્રષ્ટિ આપતા ધ્રુવ છે માટે જીવતી સ્થિર થઈ શકે છે. જીવતી એટલે જીવન રાખી શકે છે. એનું જે અસ્તિત્વ પૂર્ણ છે તેમાં દ્રષ્ટિ આપતા એ અસ્તિત્વને ઝીલી શકે છે અને એમાં થઈ શકે. અધ્યાત્મનો વિષય જરી એવો છે કે એને અનંત કાળમાં એ અભ્યાસ કર્યો નથી. એક સમયમાં ભગવાન પૂરણ શુદ્ધ કે છે કે એ સંજ્ઞક દ્રષ્ટિ એક સમયની પર્યાયમાં હું નથી, અને મારા પૂર્ણ સ્વભાવમાં પર્યાય નથી. આખી દુનિયા તો નથી, સદ્રવ્ય તો નથી, પણ એ સદ્રવ્ય સંબંધીનું એક સમયની પર્યાયમાં થતું જ્ઞાન, એ એક સમયની પર્યાય પણ મારા દ્રવ્યમાં નથી. એટલે સદ્રવ્ય મારામાં નથી. એમ બે વાત થઈ. સમજાય છે? ખાય. એવો જે પોતાનું અસ્તિત્વ પૂર્ણાનંદ પ્રભુ, એનો આશ્રય કરતો એમાં જીવથી ટકી શકે, સ્થાપી શકે છે, દ્રષ્ટિને ત્યાં સ્થાપી શકે છે. કેમ કે આખી ચીજ ધ્રુવ છે માટે. સમજાણું ખાય? અથવા અનુભવ કરી શકે છે એમ. લીટી મૂકીને કહ્યું. શું કહ્યું? સમજાણું ખાય? જે અનંત ગુણનો પિંડ છે તેનો અનુભવ કરી શકે છે. કેમ કે આખી ચીજ છે એવું અસ્તિત્વનો સ્વીકાર છે. સમજાય છે? એક સમયનો પર્યાય સદ્રવ નહીં, સ્વદ્રવના અસ્તિત્વનો ભંગ છે. એક સમયમાં પૂરણથી સ્વદ્રવનું અસ્તિત્વ છે. સમજાય કે નહીં? સવાલજી, સદ્રવ તો કાઢી નાખ્યા, એના ગુણ પર્યાય કાઢી નાખ્યા, શિવ ભગવાન કાઢી નાખ્યા. એ સંબંધીનું એક સમયમાં જ્ઞાન છે, તે જ્ઞાનનો એક સમયનો પરિણામ તેને પરદ્રવ્ય કીધું છે. પર્યાય ને માથે આવ્યું. સમજો, પરદ્રવ જ્ઞાકાર જ્ઞાનનો પરિણામ, જ્ઞાકાર જ્ઞાનનું પરિણમન તે પરદ્રવ્ય. સમજાય છે? કાંઈ સાક્ષાત પર વસ્તુ તો પરદ્રવ્ય, કર્મ શરીર આદિ પરદ્રવ્ય, પણ એક સમયની જ્ઞાનની અવસ્થામાં બધું જણાય લોકાલોક, એવો જે પર્યાય એ પણ સ્વીકારી અસ્તિત્વના પૂર્ણ સ્વભાવની અપેક્ષા એ ફરી એક સમયનો પર્યાય પણ ગયો. સમજાય છે? થાય. એનો અર્થ કે પર્યાય દ્રષ્ટિથી આત્માને લાભ થતો, એમ પરદ્રવ્યથી લાભ થતો નથી, એમ એક સમયની પર્યાય દ્રષ્ટિથી પણ આત્માને લાભ થતો. ભગવાન આત્મા પૂર્ણ ભવન પૂર્ણ સ્વરૂપ છે, પણ દ્રષ્ટિમાં એ પૂર્ણ છેડ, પૂર્ણનો સ્વીકાર છેડ, દ્રષ્ટિ પૂર્ણ થઈ ગઈ. સમજાય છે? કાંઈ સ્વદ્રવ્યનું અસ્તિત્વ જે પરિપૂર્ણ છે, પરિપૂર્ણ છે, જેમાં એક સમયની અવસ્થાનો પણ જેમાં અભાવ છે, એવું જે પરિપૂર્ણ પદાર્થ વસ્તુ, એની દ્રષ્ટિ કરતા ધર્મી અજ્ઞાની પરિશ્રમ હતો, આ પરિપૂર્ણ થઈ ગયો. પરિપૂર્ણ વસ્તુ પરિપૂર્ણ છે એવી પરિપૂર્ણતા પ્રતીકમાં અનુભવમાં આવી ગઈ. એનું નામ ભગવાન ધર્મ કહે છે. સમજાય છે? ગાય. પછી કે છે, શાના વળી થયું? શા વળી એ અનુભવ થયો? પેલામાં એમ હતું સ્વદ્ર અણવલોકનો, પેલામાં અજ્ઞાનીમાં સ્વદ્રવ નું અણવલોકનો. ત્રણેય કે છે સ્વદ્રવ અસ્થિ થયા, અસ્થિ અસ્થિ નાસી બે બાજુ અમૃતચંદ્રાચાર્યની શૈલી જેવી જમ છે. અજ્ઞાની સ્વદ્રવ્યને અનુભવે છે, ત્રિકાળ જ્ઞાયક માત્ર ને અનુભવતો નથી, જોતો નથી, માનતો નથી. ત્યારે ધર્મી સંયક દ્રષ્ટિ સ્વદ્રવ અસ્તિત્વ, સ્વદ્રવ્ય નામ નિર્વિકલ્પ જ્ઞાન શક્તિ માત્ર વસ્તુ, એક સમયની પર્યાય સિવાય. સમજાય છે? થાય. નિર્વિકલ્પ એટલે હવે જ્ઞાન શક્તિ માત્ર, જ્ઞાન શક્તિ માત્ર, એટલું સ્વત્વ નિજ જ્ઞાન શક્તિ માત્ર જે વસ્તુ એને સ્વદ્રવ્ય કહીએ, એ સ્વદ્રવ્યનું અસ્તિત્વ કહીએ, તેને સ્વદ્રવ્યનું હોવાપણ કહીએ. તપન ગાથાનું દ્રવ્ય આત્મલાભ હેતુ પરિણામી કહે કરી નાખ્યું. દ્રવ્ય આત્મલાભ હેતુ, દ્રવ્ય આત્મા સ્વરૂપ એનો લાભ એટલે હયાતી, તે દ્રવ્ય એટલી પરિણામી. અહીં કહે છે સ્વદ્રવ્ય અસ્તિત્વનું સ્વદ્રવ્ય કેવું, શક્તિ માત્ર પૂરણ એક રૂપ કે સ્વદ્રવ્ય. સમજાય છે કારણ કે હું કહું છે પણ સત્ય વસ્તુ આ છે. આ રીતે સમજ્યા વિના સ્મરણ વિના એને અનુભવ સમ્યક દર્શન નહીં થાય. આ કરના કે છે કે આ કાઢી નાખવા નાખ કરવું ઈ કે છે ભાઈ, પ્રભુ પરમાત્મા પૂર્ણ સ્વરૂપ છે ને સારું, એ પૂર્ણાનંદ ધ્રુવ ચૈતન આખો ભગવાન છે ને, એ સ્વદ્રવ્ય અસ્તિત્વ યાદ, સ્વદ્રવ્યનું હોવા પણ એક સમયની પર્યાય વિનાનું. સમજાય છે ખાય, હું પાપ વિનાનું તો ખરું, સ્વદ્રવ્ય વિનાનું તો ખરું, પણ એક સમયની પર્યાય વિનાનું એ સ્વદ્રવ્યનું અસ્તિત્વ એને અહીં કહે છે. એને અસ્તિત્વ બોલું નાસ્તી થઈ ગઈ, પર્યાયની દ્રવ્યમાં નાસ્તી થઈ ગઈ. હું નથી ઓ સમજાય એમ છે, પણ એને દ્રષ્ટિમાં કરી મૂકે તો ખબર પડે આ ભગવાન આત્મા હતો એ છે સ્વદ્રવ્ય અસ્તિત્વ. ધર્મી સમ્યક દ્રષ્ટિ પોતાના સ્વદ્રવ્યનું ટિકાળી હોવા પણ એક સમયની પર્યાય વિનાનું, બીજા બધા પદાર્થ વિનાનું, એવા સ્વદ્રવ્ય અસ્તિત્વ યા સ્વદ્રવ્યના હોવાપણાને લીધે આ સ્વદ્રવ્ય બાકી બધું પરદ્રવ્ય. હા હા, સમજાય છે હાય. આ સમજાવવાનો વિકલ્પ છે કે છે પરદ્રવ્ય, એ પરદ્રવ્ય થી આત્માને લાભ જરીએ નહીં, જરીએ નહીં. એમનું નામ ઠીક થઈ પોતાને એ પરબારું દે છે, એક પોતે સીધું પૂછે છે ને આ એમનું કાઢી નાખે હું કરવું એમ કે છે ને, બધી દરકાર કરી નથી ઠેકાણા વિનાની, એટલે પછી એને લાગે એવું કાઢી નાખ્યું બધું પણ. પણ આખો ભગવાન પડ્યો છે ને કાઢી નાખતા બાકી છે કે નહીં મોટો. હા અરે એની એના અસ્તિત્વનું માચમ એને આવતો નથી, એને માચમ કામ વિકલ્પનું પુણ્યનું પાપનું પરનું કપરી આવ્યું, એ માચમ આગળ ભગવાન આખો માચમ વિનાનો થઈ જાય છે. સમજાય છે કાંઈ, એ આખી ચીજ છે કે છે કે સમજાવનારને વાણી તો એની નથી, એનો વિકલ્પ ઈઠો એનો નથી, અને એ વિકલ્પથી જીવને બિલકુલ લાભ નથી. આવતી એનો પર્યાય નો છે, એ પર્યાય દ્રવ્યમાં નથી, દ્રવ્ય પર દ્રષ્ટિ એનો લાભ છે. શું છે હો ભીખાભાઈ, હલાવો હલવો એટલું તમારે અંદર ક્યાં ગયા હીરાભાઈ? અહીં તો વસ્તુ સ્થિતિની વાત છે, સોને પર વ્યક્તિની વાત, વસ્તુ શું છે? પોતાની પોતામાં કેવડી કેટલા માં કેમ છે? સમજાય છે? કાંઈ ભગવાન આત્મા પોતાના સંઘ પ્રદેશમાં એનું પૂરણ ઘન જ્ઞાન આદિ જેવું પૂરણ સ્વરૂપ છે, તે એનું દ્રવ્યનું અસ્તિત્વ છે. એવા અસ્તિત્વની દ્રષ્ટિ કરતા, કારણ કે પરમ સત્ય છે, એવા પરમ સત્યની દ્રષ્ટિ કરતા સમ્યક સત્ય થાય છે, અને સમ્યક સત્ય થતા તેને અનુભવમાં આનંદ આવે. સમજાણું થાય? પૂર્ણ સત્ય, પૂર્ણ સત્ય જે દ્રવ્ય, પૂર્ણ સત્ય એકાકાર વસ્તુ ભગવાન, એવું પરમ સત્ય છે, એની દ્રષ્ટિ કરતા સમ્યક સત્ય દ્રષ્ટિ થઈ. સમ્યક દ્રષ્ટિ એટલે પ્રશંસની દ્રષ્ટિ, સત્ય દ્રષ્ટિ, પૂર્ણ સત્યનો સ્વીકાર થઈ ગયો, દ્રષ્ટિમાં દ્રષ્ટિ સત્ય થઈ, અને સત્ય થઈ ત્યાં સત્યનો લાભમાં શાંતિનો આનંદ ભેગો હોય છે, એમ કે છે. સમજાય છે? ખાય પર્યાય દ્રષ્ટિમાં અને અંશમાં પોતાને માનતા આખા દ્રવ્યનો અનાદર થઈ જાય છે, મિથ્યા થાય છે, અને દુઃખની આકુળતાનો ઉભરો આવે છે. ઉભરો અમારી કાઠિયા જ ભાષા છે. ઉફાન, ઉફાન દૂધમાં ઉફાન આપે ને, બીજી ભાષા હવે નહીં જાય, બરાબર દૂધમાં ઉભરો આવે છે ને, વાંચી સમજે કમલજી? હા, દૂધ મેં ઉફાન આપ્યા ને, ઉફાન એ તો ખોટા ઉફાન હો, પોલું ઉફાન છે, આ પાકું ઉફાન છે, પોલું પોલું ક્યાંક દૂધ છે કઈ ભરતું નથી, ફક્ત અગ્નિ નું નિમિત્ત ને એની ઊંચા થવાની યોગતા છે, ઉફાન થાય. આ તો ભગવાન આખો ઉછળે છે કે સમજાણું કાંઈ જોને કેટલી પૂંચી શબ્દોમાં આચાર્યોએ કઈ રીતે સમાવી દીધું છે પ્રેમને શબ્દોમાં. ઓ શબ્દો તો વાત જ છે, અને આમ વાચ્ય એક સમયનો ઉદ્રેક પૂરણ 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 એના હોવાપણાને લીધે એ જ વસ્તુ છે, એમ કે છે નિર્વિકલ્પ જ્ઞાન શક્તિ માત્ર જ વસ્તુ, બોલો પરદ્રવ નહીં, પર્યાય નહીં, આખી થી તે જ વસ્તુ, તે સ્વદ્રવ. સમજાય છે? આ એની દ્રષ્ટિ કરવી એનું નામ સમ્યક દર્શન છે, બાકી બધી વાતો. અને ધર્મની શરૂઆત પણ ત્યાંથી થાય છે, પેલો બીજો ધર્મ થાય પછી આ ધર્મ થાય એમ નથી. સમજાય છે? કાંઈ હવે કે છે તેના અસ્તિત્વ તૈયાર સ્વદ્રવ છે ને, એનું અસ્તિત્વ એટલે અસ્તિપણા વળી એમ સ્વદ્રવ. કેટલું કેટલું નિર્વિક જ્ઞાનમાં વસ્તુ હજુ એ સ્વદ્રવની વ્યાખ્યા કરી, સ્વદ્રવ એટલે અભે જ્ઞાનાનંદ સ્વરૂપ એક રૂપ કે સ્વદ્રવ. હવે એનું અસ્તિત્વ, અસ્તિત્વપણા વળી જે પોતાના સ્વરૂપને અંતરથી સાધી શકે એમ કહે. પૂરણ પોતાનું દ્રવ એના હોવાપણાને લીધે સમ્યક દ્રષ્ટિ એના સ્વરૂપ ઉપર દ્રષ્ટિ આપતા તે સ્વરૂપને સાધી શકે છે, એ સ્વરૂપનું સાધન કરી શકે. શું કરીને? નિપુણમ નિરૂપ્ય, નિપુણમ નિરૂપ્ય, નિપુણ નામ વસ્તુ, જો જ્ઞાન માત્ર જે વસ્તુ જે નિપુણ એટલે અસ્તિત્વપણે છે આખું, એવું જે જ્ઞાન માત્ર વસ્તુ તેનું નિરૂપ્ય તેનો અનુભવ કરીને, નિરૂપ્ય એને અવલોકીને, નિરૂપ્ય એ તરફ જોઈને, નિરૂપ્ય તેને અનુભવીને. સમજાય છે? કાંઈ નિપુણ ને બે ભાષા, નિપુણ ભગવાન આત્મા, નિપુણ આત્મા, આત્મા એટલે કે નિપુણ, એનું આખું અસ્તિત્વ ને નિપુણ કહી દીધું. જ્ઞાન માત્ર, એમ જ્ઞાન માત્ર, ચૈતન માત્ર, નિપુણ જ્ઞાન માત્ર, ચૈતન માત્ર, વસ્તુથી નિપુણ, એનું નિરૂપ્ય, એનું જે કથન કહ્યું એમાં કહ્યું કે આ આત્મા એના વાતને અનુભવ્યો, અથવા નિરૂપ એટલે એને અવલોક્યું, નિપુણને અવલોક્યું, નિપુણને અનુભવ્યું. સમજાય છે? કાંઈ તારી રીત તો જો કે છે, તારા સ્વરૂપને સાધવાનો પ્રકાર તો જો ભગવાન, બાકી લાખ લાખ જાણપણા ગમે એટલા હો કે કશાયની મંદતા ગમે, એ બધું સ્વરૂપમાં નથી. સમજાય છે? ગાય પર સત્તાવલંબી જ્ઞાન, પરલક્ષી થયેલું જ્ઞાન એ વાસ્તવિક જ્ઞાન નથી. નિરસત્તાના અવલંબે, અસ્તિત્વને અવલંબે, નિપુણ અંદર છે એને અવલંબે થયેલું જ્ઞાન એ શૂન્ય જ્ઞાન છે. ઘરની અપેક્ષા કરી આપ રાગ મંદ કરીને અગિયાર અંગનો વિકાસ કર્યો કે નવું કરો એ જ્ઞાન નહીં, કારણ કે સ્વદ્રવ્યના અસ્તિત્વમાંથી જ્ઞાન આવ્યું નથી, એ તો પરના અસ્તિત્વના લક્ષ્ય ઉઘરેલું જ્ઞાન એ પરદ્રવ્ય છે. સમજાય છે? કાંઈ માલ માલ છે, માખણ આપો તો બીજાઓ જીવને સમજાવવાનો વિકલ્પ છે, એમાં કઈ આત્માને લાભ છે કે નહીં થોડો? હે પણ ઓલા ધર્મ પામે સમજે એનો કઈ ભાગ આવે કે નહીં? દસમો ભાગ આ રાજની જમીન હોય છે ને ગરાશાની, એમાંથી કઈ કોઈ ધર્મ કરે તો એનો દહુનો ભાગ ગરાશા ગમને આવે એમ બોલ્યા છે. આપણા આનું જયારે ખાસ હું સાંચું ને શેઠ હતા ને હુકમચંદજી તરીકે ગરાશે બોલ્યા હતા, બોલ્યા ખૂણે કર્યું આ ખૂણે, આ ખૂણે કર્યું એ ગરાશે બોલ્યા હતા. સમજુ એ મારા સખત ટકુભાઈ એ બોલ્યા હતા કે અમને દહમો ભાગ તો મળશે, આ બધા ધર્મ કરશે એનો, અમારી જમીનમાં થાય છે મળતો હોય છે. અરે ભગવાન, અહીં તો કે છે પરની અવસ્થાના ભાવથી તારું નાસ્તિપણું છે, અને પરની અવસ્થામાં તારું નિમિત્ત થાય કોઈ વિકલ્પ આદી એ વિકલ્પનું પણ સ્વરૂપમાં નાસ્તિપણું છે. હવે તને વિકલ્પથી પરની પર્યાયથી લાભ થાય ક્યાંથી? ભાઈ આ તો પ્રભુ આત્મામાં પરમાત્માના બીજ ઊંડા છે. ભગવાન આત્મા જેની એક સમયની પર્યાયમાં કદાચિત અગિયાર ને નવ પૂર્વનો વિકાસ થયો હોય તો પણ એ પર્યાયથી પર્યાય પૂરતી પરદ્રવ છે. એ પરદ્રવથી આત્માને જરીએ લાભ થાય એમ નથી. ભાઈ વસ્તુ આવી છે, વસ્તુનું સ્વરૂપ જ આવું છે. જાણું કાંઈ આચાર્ય થોડા દિવસોમાં ઘણું દહન ભરી દીધું છે. નિપુણ નિરૂપ્ય ભગવાન, આખો નિપુણ ચૈતન પિંડ ભગવાન, એકલો ધ્રુવ નિરૂપ્ય અવલોકન, એનું અવલોકન, એનું અવલોકન પર્યાયનું નહીં, વિકલ્પનું નહીં, પરનું નહીં, આનું અવલોક્ય, આ અનુભવ, એનું નામ સમ્યક દર્શન. સમજાય છે? કાંઈ જ્ઞાન માત્ર જે વસ્તુનો એ નિપુણ વ્યાખ્યા છે. પોતાના અસ્તિત્વથી કર્યો છે નિરૂપની વ્યાખ્યા. હવે અનુભવ નિરૂપની વ્યાખ્યામાં અનુભવ છે. અવલોકન કહો, નિરૂપ્ય કહો, અનુભવ કહો, એ સમજ એ જેને એવો થઈને શાના ભાઈ સી રીતે આ થયું, કેમ થયું? આ વિશુદ્ધ બોધ મહતા નિર્મળ જે ભેદ જ્ઞાન તેના પ્રતાપ વડે પાછા અહીંથી પહેલું આમ અસ્તી લીધું, હવે આમ અહીંથી નાસ્તિક થયા. રાગ અને પર્યાયની એમાં નાસ્તિક છે એવું ભેદ જ્ઞાન વડે વસ્તુ પહેલી અસ્તિત્વ કીધી, આમ ભાન કેમ થયું? અહીંથી ભેદ પડી ગયો. વિકલ્પ નહીં, પરની એક સમયની પર્યાયથી પણ ભેદ પડી ગયો. એવા ભેદ જ્ઞાન વડે જેની મહિમાન પ્રતાપ છે જેનો સમજાણું કાંઈ. એટલે એમ કહ્યું કે કોઈ બાયની ચીજથી એની મહિમા છે એમ નથી. ઘણાને સમજાવ્યા, ઘણા ધર્મ પામ્યા અને ઘણું પુસ્તકો આદિ બનાવ્યા અને ઘણો વખત પરમાટી રોક્યો વિકલ્પમાં માટે કંઈ પણ એને એનાથી લાભ છે એમ છે નહીં. સમજાણું કાંઈ. એ તો પોતાનું નિપુણ જે વસ્તુ ટીકાવ છે તેને અવલોકન અનુભવ કરે એ લાભ છે. કેમ કે ભેદ જ્ઞાન વળી કઈ પાછું? હા નહી, હા નહીં કઈ સમજાવે તો આ નહીં તો વિકલ્પ પાછું છે. અહીં સમજાવે છે આમ અહીંથી આમ જુદો પડીને અહીં આવ્યો, એમ અહીં ખેડ્યો અહીંથી જુદો પડ્યો. એટલે જુદો પડીને એટલે ભેદ જ્ઞાનના પ્રતાપથી આમ થઈને એમ કહેવામાં આવે છે. સમજાય છે? ખરેખર તો અસ્તિત્વમાં જ્યાં દ્રષ્ટિ પડી એ જે પર્યાય અને વિકલ્પનો અભાવ છે એમ અંદર જ્ઞાન આવી જાય છે. ઠીક છે, ભેદ કરીને આમાં જાય છે એમ કરો એ તો એક પ્રસંગની પદ્ધતિ છે. સમજાય છે? અહીં તો એમ કહેવા માંગે છે કે ધર્મીને પૂર્ણ અસ્તિત્વનો અનુભવ કેમ થયો? કેમ થયો કે વિશુદ્ધ બૌદ્ધ મહોસા નિર્મળ જે ભેદ જ્ઞાન તેના પ્રતાપ વળી એમ ભાષા લીધી ને એમ કહેવાનો આશય એટલો છે એમાં કે આ પૂર્ણ અસ્તિત્વના જે આ દ્રષ્ટિ પડીને અનુભવ થયો એ પરથી જુદો જ પડી ગયો. જુદો પાડીને આમ જાય છે એમ નહીં, એ તો પછી પદ્ધતિ છે ને સમજાવવાની, એની ભાષા ભાષાને કામ કરે. સમજાણું કાંઈ. ભેદ જ્ઞાન વડે નિપુણ અસ્તિત્વનો અનુભવ કર્યો એમ કે છે. ખરેખર તો પોતાના અસ્તિત્વનો અનુભવ કર્યો એટલે ભેદ એમ થઈ ગયો અંદર. સમજાણું કાંઈ. જેની વાત છે ભાઈ, અરે આ તો અલૌકિક વાત છે. જેના ફળ અનંત અનંત આનંદ, આ સાધનમાં ફળ અનંત આનંદ અને તે આનંદ સાદી આનંદ, ભૂતકાળની પર્યાય કરતા ભવિષ્યકાળની પર્યાય અનંત ગુણી. ભૂતકાળની પર્યાય કરતા ભવિષ્યની અનંત ગુણી, અનંત 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 ગુણી. એવો જ્યાં આવો અનુભવ થયો સમ્યક દર્શન કે છે કે એના ફળ તરીકે કેવલ વિના પૂરણ પૂરણ આનંદ આવશે અને એ પૂરણ આનંદ કેટલો કાળ ભૂતકાળ કરતા અનંત ગુણ રહેશે. પણ દ્રવ શુદ્ધપણે પરિણમવું પછી દ્રવ જ્યાં સુધી છે ત્યાં સુધી આનંદ અને આનંદ એમને મળ્યા કરે છે. સમજાણું કાંઈ. બીજાને રાગને પર્યાયને ભેગી રાખીને દ્રવ્યનો અનુભવ થાય એમ નથી એમ કે છે ભાઈ. શું કીધું? આ છેલ્લા શુદ્ધમાં આ તો આચાર્યના અમૃતચંદ્ર આચાર્યના વાણી એટલે તો ગજબવા એ છે કે વિશુદ્ધ બોધ મહિમા મળતા નિર્મળ છે ભેદ જ્ઞાન તેના પ્રતાપ વળી એટલે એ કોઈ પણ સાથમાં રાખ્યું નથી. નિમિત્તને, વિકલ્પને, પર્યાયના અંશને સાથમાં રાખ્યા વિના જુદો પડીને અસ્તિત્વનું પ્રતીત કરી છે. આનમાં ભેદ જ્ઞાન કહીને અસ્તિત્વને પહોંચ્યો છે એમ કેવું છે? સમજાય છે? કાંઈ વાત બહુ મીઠી છે, વાત બહુ સચ્ચ છે. એ સચના શરણ વિના બાકી શરણ જગતમાં કોઈ છે? કઈ પણ વિશુદ્ધ બોધ મળતા અસ્તિત્વની તો વાત કરી, ત્યારે કોઈ પણ સાથમાં રાખીને, સાથમાં રાખીને એનો અભેદપણાનો અનુભવ થયો એમ કે છે. જે પૂર્ણ અસ્તિત્વ જે છે, દ્રવ્યનું અસ્તિત્વ પૂર્ણ છે, એનું જે નિપુણપણું એટલે વસ્તુ, એનું જે અનુભવ એટલે અવલોકન, એનામાં કંઈક પરની પરનો મદદ પરનો અંશ ભેગો લઈને થયો કે ના? એ રાગને અંશને જુદો પાડીને દ્રવ્ય ઉપર અસ્તિત્વમાં આવી ગયો. સમજાણું કાંઈ? એવો છે તે ભેદ જ્ઞાનનો પ્રતાપ હવે એમ કે છે. સજ્જ સમુન્મજતા, તે જ કાળે સમ ઉન્મજતા, તે જ કાળે અંદરથી ઉછળે છે આત્મા એમ કે છે. આમ પરથી ભીન પર્યાય કે એમથી ભીન પડીને અંદરમાં ગયો, તે જ કાળે ભેદ પડતા સજ્જ તત્કાળ સમુજનથી પર્યાય ઉછળે છે. આનંદની શાંતિની પર્યાય ઉછળે. સમજાણું કાંઈ? સમજન ભાઈ, એવા ધર્મનું સ્વરૂપ મારે તો ભારે ધમાલ બધી વિરાહાર ને પૂજા ને ભક્તિ ને વ્રત ને તપ ને ગુરુજન ભાઈ, મારે ધર્મ અરે ભારે ધર્મ એ ચીજ નથી ભગવાન. એવું છે ભેદ જ્ઞાનનો પ્રતાપ. સજ્ય તે જ કાળે સમુન્મદતી એટલે પ્રગટ થાય છે સંપૂજનથી. આમ પરનો સાથ લીધા વિના અંશને રાજથી છોડીને આ અંદર ગયો છે, તે જ કાળે શાંતિની આનંદની પર્યાય છે તત્કાળ તે સમય. સમજાય છે? કાંઈ? તે જ કાળે સંન્યક દર્શન, સંન્યક જ્ઞાન, સંન્યક ચારિત્ર, આનંદનો અનંતા ગુણના અંશો તે કાળે પ્રગટ રૂપે પ્રણમીને અનુભવમાં આવે. કયું પૂછ્યા નહીં આપણે સમજી લઈ તો આપણે ક્યાં ગયા? ચીઠીમાંથી ક્યાં? મુલતાનમાં. જ્ઞાનાદિ એક દુષ્ગુણનો ચોથે ગુણ સ્થાને જ્ઞાનાદિ એક દુષ્ગુણનું પ્રગટપણું છે. એવ જ્ઞાનમાં પૂરણ દેશનું પ્રગટપણું છે એટલે સર્વગુણાશે સંકી. જેટલા ગુણો અંદર પરિપૂર્ણ છે એની અંતરદ્રષ્ટિ થતા બધાય ગુણો અંશરૂપે વ્યક્તપણે અનુભવમાં પ્રણતિમાં બધા પ્રગટ થાય છે. બધા ગુણોનો અંશ વ્યક્તપણે પ્રગટ. તેથી શ્રીમદે સર્વગુણાશે સંકિત કહ્યું. અને આમાં આપણે સ્ટુડન્ટમાંથી જ્ઞાના ચોથે ગુણ સ્થાને જ્ઞાનાદિ એક દેશ ગુણ સર્વ પ્રગટ થાય. જ્ઞાન આદિ એટલે બધા ગુણો, એ તે ગુણ, કોઈ ગુણ બાકી નહીં. તીક્ષ્ણ છે ને બતાવે છે, હું ત્યાં બતાવે તીક્ષ્ણ છે ને ચીઠી જ્યાં ચીઠી ને ચોથા ગુણસ્થાન વર્તી આત્માને મા સિદ્ધાંત જ્ઞાનાદિ ગુણો, જ્ઞાન આદિ એટલે અનંતા ગુણો, કેમ કે દ્રવ્ય આખી ચીજ વસ્તુનું અસ્તિત્વ જે છે આમ એને પર્યાય ને રાગ થી ભિન્ન પાડીને જે આમાં અસ્તિત્વમાં ગયો એટલે પછી ભિન્ન થઈ જાય એમ ભાન થતા આખું દ્રવ્યમાં જેટલી શક્તિઓ ગુણ છે એનો અંશ રક્તપણે બધા ગુણો કરી દો. સમજાય છે કે આપણે વ્યાખ્યાન વાંચ્યા કયું આદર્શ નગર આ સંદર્ભ હિન્દીમાં ચોથા ગુણસ્થાન વર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો એમ શબ્દ વાપર્યો છે. શ્રીમદે સર્વ ગુણાંશ થી સંકિત એમ વાપર્યું છે. સર્વગુણાંશ સર્વગુણનો અંશ વ્યક્તપણે પ્રગટ થાય તેને સંકિત કહેવામાં આવે. આ શબ્દ આપણી સાદી સીધી વાખ્યા લઈએ તો કે દ્રવ્ય આખું છે એવું જે અસ્તિત્વની દ્રષ્ટિને અનુભવ થયો એટલે આખા દ્રવ્યમાં જેટલા ગુણો જેટલા અંશે પ્રગટ થયા વિના દ્રવ્ય દ્રષ્ટિમાં રહે નહીં. સમજાય છે સાહેબ? અમરસિંહજી ભાઈ, ધર્મની પહેલી રીત શું છે એના ખ્યાલમાં ન હોય તો એ અંદર પ્રયોગ ક્યાં કરવો એની એને ખબર નહીં પડે. જે ચીજ કેમ પ્રગટ થાય છે અને કેમ બીજું નાશ થાય છે વિપરીત પણ એની રીતની જેને ખબર ન મળે એ સ્વભાવનો અજમાયશ નામ પ્રયોગ સિદ્ધે કરશે. સમજાણું કાંઈ ખબર ન મળે કઈ રીતે ધર્મ થાય પ્રયોગ કરવો તો અંતર વસ્તુ અસ્તિત્વ છે ત્યાં પ્રયોગ કરીને એકાગ્રતાનું છે ધર્મ નથી છે. સમજાણું કાંઈ પણ એ રીતની જેને ખબર નથી એ તો રાગમાં એકાગ્ર થઈને કા પર્યાય બુદ્ધિમાં આ થોડું આ મીઠું એ તો મિથ્યાતને ક્ષણે ક્ષણે ઘૂંટે છે. ભાઈના ત્યાગમાં અમે ત્યાગી છે એમ માને છે એને ક્ષણે ક્ષણે સ્વદ્રવ્યનો અનાદર થઈને બહારના ત્યાગનું એને અધિકપણું લાગે છે એટલે અધિકપણું લાગતા તેની દ્રષ્ટિમાં મીઠાત ઘૂંટાય છે. સમજાય છે કાંઈ? અહીં તો એક સમયની પર્યાયનું પણ અધિકપણું નહીં ભાસતા વિકાલનું અધિકપણું છે એ દ્રષ્ટિને સમ્યક દર્શન કહે છે. સમજાણું કાંઈ? ભૂલભાઈ આવી ચીજ છે આ. ભૂલભાઈ વર્ષી તો ફેરો તો ને ગુજવો તો એ તો બીજી વાત છે. કસાય દેવગુરુ શાસ્ત્રની સાચી શ્રદ્ધા અથવા નૈનિક્ષિત પ્રમાણનું વાસ્તવિક યથાર્થ વ્યવહારું એટલે નિશ્ચય વિનાનું વ્યવહાર આ પાસવાનું જ્ઞાન એને રાગની મંદતાનું હોય એટલી વાત. એવું પહેલો એવો વિકલ્પ હોય એવું ન હોય ત્યાં અશુભ ભાવ હોય ને પાદરો અંદરમાં જાય એમની એટલી વાત છે. પણ અટકે ત્યાગ વૈરાગમાં તો ભૂલે નિર્ભાન ત્યાં એમ છે. સમજાયા? આપણે ફેરવી કાથમાં આવ્યું નથી સમયસારમાં કે પહેલા નય નિક્ષેપે પ્રમાણથી એ શું વસ્તુ છે એમ જાણે પણ એ જાણવું એ વસ્તુ વાસ્તવિક નથી એ અવતાર છે એમ કહ્યું છે ને ફેરવી કાથમાં. અવતાર છે વસ્તુ જે ત્રિકાળ છે તેને અનુભવે ત્યારે આ વસ્તુ ભૂતારના બધી અવતાર છે. પણ હું પહેલું એને વસ્તુ સર્વજ્ઞે કહેલો આત્મા અજ્ઞાનીઓએ કહેલો આત્મા નહીં એવા આત્માને સમજવા માટે નય નિક્ષેપ પ્રમાણથી જેવી ચીજ છે અનુગુણ કેમ છે દ્રવ કેમ છે કેટલા ક્ષેત્રમાં છે કેટલા ભાવો છે કઈ અવસ્થા છે ધ્રુવપણ શું છે એના વિકાસ હોય તો એમાં નિમિત્ત પણ શું છે એવું એને વાસ્તવિક જ્ઞાન પદાર્થનું આવું ન હોય તો અંદરમાં જઈ નહીં શકે. પણ એ આવું જ્ઞાન છે માટે અંદરમાં જઈ શકે છે એમ નથી. ઘણા પ્રશ્ન કરે છે રાગ વૈરાગ નો ચિત્તમાં થાય નથી એને જ્ઞાન. એ તમારા કાના તળાવ ના છે ને પટેલ એ પણ ન્યાય પડી ગયા ને મેં હું લાગ્યા ભાઈ કીધું છે છે પણ પાછળ છે એમ કેમ કહ્યું ને આજે અટકે ત્યાગ વૈરાગ માં તો ભૂલે નિજબાન તો કહ્યું નહીં છે એનો અર્થ કે પહેલું એને સાચા દિલ સાચા દૂર સાચા સાચો એની શ્રદ્ધાનો ભાવ હોય સાચા દેવ અથવા નવ તત્વ નું વાસ્તવિક સ્વરૂપ છે એવું વિકલ્પાત્મ જ્ઞાન પહેલું એને હોય કારણ કે એવું વાસ્તવિક તત્વ શું છે એવો ખ્યાલ વિના એ અંદરમાં જઈ શીખી શકે નહીં પણ એ વાસ્તવિક તત્વના જ્ઞાનમાં જે આવા જે વિકલ્પો ઉઠ્યા એ કંઈક એને લઈને અંદરમાં જઈ શકશે એમ નથી. હા અટકે ત્યાગ વૈરાગમાં એ વિકલ્પમાં અટક્યો છે વસ્તુ જે નિરપેક્ષ છે એને ભેદને વિકલ્પની અપેક્ષા નથી સ્વરૂપના અનુભવ માટે વ્યવહારની અપેક્ષા નથી એવું નિરપેક્ષ અને દર્શન અને તેનો વિષય નિરપેક્ષ છે. સમજાણું કાંઈ ભાઈ? હા એ છે નિપુણ નિરૂપ્ય અહીં તો આપણે અહીંયા જોતા જ્ઞાનાદી એક દેશ અને તેની તથા તીર માગણું સ્થાન વર્તી આત્માના જ્ઞાનાદી ગુણ સર્વદેશ પ્રગટ થાય છે. બસ આટલો અને આ બધા પૂરા કેવો જ્ઞાનીમાં પૂરા થઈ જાય છે. સમજાય છે કાંઈ? થોડા હોય બાકી છે એની પ્રશ્ન કેવડા ઘટના તીર માગણું સ્થાન આત્માના જ્ઞાન સર્વદેશ પ્રગટ થાય છે. હા એ સર્વ લોકો છે વિચાર અઘાતી છે નથી એને ગણતરી નથી એનું ગણતરી નથી. આનંદ જ્ઞાન દર્શન આદિ બધા પ્રગટ થઈ ગયા એ અપેક્ષા સર્વ દેશે પ્રગટ છે એમ કહેવામાં આવે. સમજાણું કઈ? આ કે છે ભગવાન આત્મા જો ઓલા વ્યવહારું તમારો વિકલ્પ છે એને તો ક્યાંય વાત રહી ગઈ પણ એક સમયની પર્યાયને સાથમાં લઈને અંદરમાં દ્રષ્ટિ કરે છે એવું નથી એમ કે જાય ભેદ પાડીને અંદરમાં ગયો છે ત્યારે તેને આત્મા અવલોકન અનુભવ થાય. કઈ પણ પરનો મહિમા માહાત્મ અપેક્ષા રહી ગઈ આ છે તો આ છે આ છે તો આ છે પૂર્ણ આ છે તો અનુભવ છે એમ એને ન થયું. સમજાણું કઈ સુધીકાજી? એથી પેલું કઈ જતા નહીં સ્વદ્ર અસ્તિત્વ આ એ કરીને અનુભવ થયો છે કીધું તો ને શ્રાદવાદી પૂર્ણોભવન જીવતી પૂર્ણોભવન જીવતી આ તું માટે આ થયું એમ છે જ નહીં. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા એવી લીલા છે એટલું સામર્થ્યમાં કર્યું છે જ્ઞાનનું અનુસામર્થ વીર્યનું અનુસામર્થ શ્રદ્ધાનું અનુસામર્થ આનંદનું અનુસામર્થ એવા અનંતા ગુણનું એક એકનું અનુસામર્થ એવો એનો સ્વભાવમાં અંશ જેના ચારિત્રનો અનંત સામર્થ ચારિત્ર એમ નથી અનંત સામર્થ છે પર્યાયમાં ચારિત્ર અનંત સામર્થ છે. સમજાય છે કાંઈ? એવો એનો સ્વભાવ જે ચારિત્ર છે તો અનંત અનંત સામર્થ વાળો છે એવો ભગવાન આત્મા કે છે પરથી ભેદ પાડીને અંતરમાં આ ભેદમાં ગયો છે માટે તેને આત્માનો અનુભવ તે જ કાળે પ્રગટ થાય છે. આમથી અંદર ગયો પરાગ બનશે અનુભવ આનંદ મૂર્તિ શિવાનંદ સ્વરૂપ શુદ્ધ ત્યારે એને ખ્યાલમાં આવ્યો આખો આત્મા શુદ્ધ છે. સમજાણું કઈ પર્યાયમાં શુદ્ધતાનો આનંદનો અનુભવ આવ્યો ત્યારે દ્રષ્ટિમાં આવ્યું કે આ વસ્તુ આ થઈ પ્રવૃત્તિ તો આખો આત્મા જ એકલો જ્ઞાનને આનંદમય છે. આવા અનુભવ વિના આખો આત્મા આનંદને જ્ઞાનમય છે એ પ્રવૃત્તિમાં સિદ્ધિ આવશે. સમજાણું કઈ ઘણું છે નવીનભાઈ. આ શું છે ભાઈ? છે તો એવું અરે તો એક અંશ છે ના તો આ કુંદરેલ છે. એ પર્યાય ને તો સ્વર્ગ્રહ કીધું, એકલો પર્યાય નો આખો એને સ્વર્ગ્રહ કીધું. હું તો ખરા બીજા બદગ્રહ તો ક્યાંય રહી ગયા. સમજાણું કઈ માથે કહ્યું નતું. સ્વર્ગ્રહ એટલે જ્ઞાકાર જ્ઞાન નો પરિણામ, એનાથી માનેલું જે અસ્તિત્વ ઠગાઈ ગયું છે. એક સમયની પર્યાયમાં આખું દ્રવ્ય માન્યું ઠગાઈ ગયો. પોતે બીજું કોણ ભાઈ? એ ચીજનું માચમ અને સમ્યક દર્શન નું માચમ શું છે એની લોકોને ખ્યાલ આવતો. એટલે જાણે શું ચીજ છૂટ્યો, સમ્યક દર્શન એટલે મુક્ત થયો. આખું મુક્ત દ્રવ્ય છે એનો અનુભવ થયો, મુક્ત જ છે. એ પર્યાયમાં જરી અશુદ્ધતા એનાથી મુક્ત છે, એનાથી મુક્ત છે. ધર્મી એકલા મુક્ત સ્વરૂપ નો અનુભવ છે, તેથી તેની પર્યાયમાં અશુદ્ધતાથી મુક્ત છે. અશુદ્ધતાથી મુક્ત છે એટલે મુક્ત છે. એ પર્યાયમાં પણ અનુભવ થશે. સમજાણું કઈ? તે જ કાળે સજ્જનામ તે કાળે સન્મુંજનથી પ્રગટ થાય છે, ઉછળે છે, ઉત્પન્ન થાય છે. તે જ કાળે ઉત્પાદ થાય છે, વિખ્યાતનો વ્યય થાય છે, સમ્યકનો ઉત્પાદ થાય છે, પૂર્ણ અસ્તિત્વના દ્રવ્યને આશરે. એટલે પૂર્ણ દ્રવ્ય ધ્રુવ રહ્યું, એનો આશ્રય કરતા ઉત્પન્ન થયો આનંદ, અને પૂર્વની પર્યાય જે ઈચ્છાતા જે હતો એનો એટલે ઉત્પાદ હોય ધ્રુવ યુક્ત તપ. બસ એ 52 થી હવે હાજરી શ્લોક એનો સાર આવી ગયો તમે, એટલે 62 નો શ્લોક લઈ ગયો. બધા આ બધા બોલ નો આમાં જ એને સાર નાખી દીધો. ચાર બોલ આવ્યા હતા ને આપણે અથવા એના પહેલા અથવા પહેલા આવ્યા હતા ને ભાઈ ચાર શરૂઆતના પહેલા બોલ જ્ઞાનમાં ચાર પ્રશ્ન ને ભાઈ પહેલા ને બસ ને 30 બને એને બધું નાખી દીધું. એમાં જો 230 પાનું છે ને આમાં એ 248 શ્લોક છે ને 248 જો લીધો પણ ત્યાં એ આ બધા હમ ભણતા બધા જો ભાવાર્થ આમ છે કે તો મારી ખુબી એવી કહેતા પેલા ભાવાર્થ કીધી છે 248 248 ખલાસ. ભાવાર્થ આમ છે જે જ્ઞાન માત્ર જીવનું સ્વરૂપ છે તેમાં પણ ચાર પ્રશ્નો વિચારણીય છે. ચાર પ્રશ્નો વિચારણીય છે એમ કરીને આખું નાખી દીધું. સૌથી એ પ્રશ્ન કયા? એક તો પ્રશ્ન એવો, જ્ઞાન જેના સારાનું છે કે પોતાના સારાનું છે? આ તત્ન તત્ ભગવાન આત્માથી જ્ઞેયની મદદ વાળું છે કે જ્ઞેયના સારા વિનાનું છે? બીજો પ્રશ્ન એવો, જ્ઞાન એક છે કે અનેક છે? એ બીજો બોલ. એટલે સતત આવે છે ને, સતત પહેલા બોલમાં નાખી દીધું અને આ બીજા બોલમાં નાખ્યું. શરીરનો પ્રશ્ન એવો છે, જ્ઞાન અસ્થિરૂપ છે કે નાસ્તી, એ આજુબોલમાં નાખી દીધું. અદ્રથી સ્વક્ષેત્ર થી સ્વકાલ થી બાપી અસ્થિન પરદ્રથી નાસ્તી, આ એક બોલ માં આઠ બોલ નાખી દીધા. જ્ઞાન અસ્થિરૂપ છે કે નાસ્તિરૂપ છે, ચોથો પ્રશ્ન. બીજો ચોથો પ્રશ્ન એવો, જ્ઞાન નિત છે ગણિત, એ તેરમો ચૌદ નો બોલ. એટલે ચૌદે બોલ સમાધિ દીધા ચારમાં. એ ચૌદ કેવા છે અને ચૌદે આ પ્રશ્ન સમાધિ દીધા, સમજાવું કઈ કે આપણે આવી ગયું છે, આ તો હારી લઈએ. હવે એનો ખુલાસો, તેનો ઉત્તર આમ છે, જેટલી વસ્તુ છે તે બધી દ્રવ્યરૂપ છે, પર્યાયરૂપ છે, પર્યાયરૂપ પણ છે, તેથી જ્ઞાન પણ દ્રવ્યરૂપ છે અને પર્યાયરૂપ છે. તેનું વિવરણ, દ્રવ્યરૂપ કહેતા નિર્વિકલ્પ જ્ઞાન માત્ર વસ્તુ જો દ્રવ્યરૂપ કહેતા નિર્વિકલ્પ જ્ઞાન માત્ર વસ્તુ એ તત્ નિર્વિકલ્પ જ્ઞાન માત્ર વસ્તુ પોતે તત્ છે. પર્યાય રૂપ કહેતા સ્વજ્ઞને પરિજ્ઞને જાણતું છું, જ્ઞાનની આકૃતિ પણ મેં છે, જે જ્ઞાન શું કીધું બીજો, પર્યાય રૂપ કહેતા સ્વજ્ઞનું જ્ઞાન પર્યાય અને પરજ્ઞને જાણતું જ્ઞાનની આકૃતિ પ્રતિબિંબ રૂપે પ્રણમે, પોતાના દ્રવગુણ પર્યાયનું જ્ઞાન પર્યાયમાં અને પરનું પર્યાયનું જ્ઞાન એ પર્યાય, પણ એ પર્યાયમાં છે, સમજાણું કાંઈ. એ અતત છે, એ પૈસે અતત છે. જ્ઞાનની પર્યાયમાં સ્વજ્ઞનું જ્ઞાન પરજ્ઞનું જ્ઞાન એવો જે પર્યાય, એ તત્ની અપેક્ષા એ એમાં અતત છે, એમાં છે નહીં. જ્ઞાનમાં જેમ જ્ઞેય નથી જેમ અતત છે, જ્ઞાન જ્ઞાન રૂપે તે તત છે ને જ્ઞેય નથી માટે અતત છે, એમ સ્વદ્રવપણે તે તત છે. અને પર્યાયમાં જો ભાષા લીધી છે ને, સ્વજ્ઞેય અને પરજ્ઞેયનું જાણતું પર્યાય, એક સમયનો પર્યાય, તે અપેક્ષાએ તત તે અતત છે તે રૂપે છે નહીં. આની શૈલી જુદી જતી છે. જો એકલા પરને જાણવું એ પર્યાય નહીં હો, આ તો એમને એકલું પરને જાણવું એટલી નહીં, એમ કોને જાણવાનો પણ પર્યાય, પરને બે બે ભાષા લીધી ને, પર્યાય રૂપ કહેતા સ્વગ્રી અને પરગ્રી ને જાણતું થતું જ્ઞેયની આકૃતિ પ્રતિબિંબ રૂપે પ્રણમે છે. જ્ઞાનની પર્યાયમાં જે જ્ઞાન એટલે પર્યાય, બાળા કામ છે જ્ઞેયને જાણવર ઉત્પન્નથી જ્ઞાનનો પર્યાય, તેથી જ્ઞાનને પર્યાય રૂપે કહેતા જ્ઞાન જ્ઞેયના સારાનું છે. પર્યાયથી કહે તો જ્ઞેયના સારાનો, જ્ઞાનરૂપ કહેતા જ્ઞેયના સારાનો નથી, એટલે પર્યાયથી તે નથી. એવું છે, આપણે આવી ગઈ સ્વાતા, સમજાણું કઈ ઝીણી વાત છે. સીઠી ભગવાન જ્ઞાન માત્ર વસ્તુ, હવે પર્યાય છે, હવે પર્યાય છે, છતાં એ પર્યાય કેવી, કે સ્વજ્ઞેય ને પરજ્ઞેય ને જાણતું થતું જ્ઞેયની આકૃતિ, બે જ્ઞેયની હો, સ્વજ્ઞેય પરજ્ઞેય બે ની આકૃતિ પ્રતિબિંબ રૂપ પ્રણમે છે. કોણ? જ્ઞાનની પર્યાય. તે જ્ઞેય જાણવાનું પરણથી જ્ઞાનનો પર્યાય, તેથી જ્ઞાનને પર્યાય રૂપ કહેતા જ્ઞાન જ્ઞેયના સારાનો છે. એક સમયની પર્યાય છે, જ્ઞેયના સારાનો છે. એક સમયની પર્યાય જ ને જ્ઞેય લીધી, સ્વજ્ઞનું જ્ઞાન પરેને જ્ઞાન પર્યાય ને સ્વજ્ઞ લીધી, એ પર્યાય સ્વજ્ઞેય સારા જ્ઞેયના સારાનો છે. એક સમયની પર્યાય સ્વજ્ઞેય પરજ્ઞે એટલી એમાં આવ્યું ને, એટલે એક સમયની પર્યાય સ્વજ્ઞનું જ્ઞાન પર એટલું જ્ઞેયના સારાનું એ પર્યાય છે. એક સમયનો પર્યાય સ્વજ્ઞેય અને પરજ્ઞે આવ્યું ને એમાં, એટલે જ્ઞેયના સારાનો એ પર્યાય છે. વિના જ્ઞાન છે તે જ્ઞેયના સારા વિનાનું છે. હા આ તો ભક્તોની સ્થિતિ ની અલૌકિક સમજાનું કઈ. ભગવાન આત્મા દ્રવ્યરૂપ ને પર્યાય બે વાત નથી, અહીં તો સામાન જાતિ દીધી, પ્રમાણ જાતિ. હવે એમાંથી દ્રવ્યરૂપ નિશ્ચય અને પર્યાય ઉપયોગ નહીં દેવા એ બેને જુદા પાડે છે. સમજાય છે કઈ? એટલે કે દ્રવ્યરૂપ એટલે એકલો જ્ઞાયક ભાવ ટકાવ કે જેના સહારા વિનાનું છે, અને પર્યાય નો એક સમય નું જ્ઞાન પરિણમન છે. એ સ્વજ્ઞેય નું જ્ઞાન, પરિણય જ્ઞાન, એક સમયમાં સ્વ ને પર જ્ઞેય નું પરાશ્રય આવી ગયા એમાં, એટલો જ્ઞાન ની પર્યાય માં પર નો આશ્રય આવી ગયો. સ્વજ્ઞેય પણ પર છે ને જ્ઞાન ની અપેક્ષા. સમજાણું કઈ? પર્યાયરૂપ કહેતા સ્વજ્ઞેય અથવા પરજ્ઞેય ને જાણતું હતું. જ્ઞેય ની આકૃતિ જો, જ્ઞેય ની આકૃતિ ને સ્વપરમાણી પરંતિ, એવું જે પરિણમે છે એ જ્ઞાન, એ જ્ઞાન નો પર્યાય, જેથી જ્ઞાન ને પર્યાય રૂપ થી કહેતા જ્ઞાન જ્ઞેય ના સારામાં છે. એક સમય ની પર્યાય માં પણ સ્વપર નું જ્ઞાન થી જ્ઞેય ના સારામાં છે. સમજાણું કઈ? એની વાત છે બાપુ. આમાં એમાં સ્વસ્તિકા તો એવી સરસ થઈ છે, જેથી આમાંથી સમયસ્થાન નાટકાયું છે ને, જેથી શ્રીમદે નાચલા થઈ થયું માંડે રાજ મલ જૈન ધર્મી સમયસાર નાટક કે મર્મ પંડિત આવ્યા ને. તમે ના ક્યાં હે? તમે ના ક્યાં હે? ઉપોદ વાત ને દાદા ખબર છે. પાંડી રાજ મલ જૈન ધર્મી પણ સમય સાર નાટક કે મરમી. આયા આયા ને પેલા આયા. આ હિન્દી છે? હિન્દી? આ તો ગુજરાતી. ગુજરાતી પ્રસ્તાવનામાં ઉપોદ્ઘાત. હા, પાંડી રાજ મલ જૈન ધર્મી સમય સાર નાટક કે મરમી, એને ગ્રંથ કી ટીકા કીની બાલ બોધ સુગમ કરી દીની. યહ વિધિ બોધ વચન કાર્ય પહેલી સમય પાય અધ્યાત્મ સહેલી, પ્રગટી જગત માહી જન વાણી. હિન્દી માં છે ઘર ઘર નાટક કથા બખાની. જો અહીં તો કે આવું અધ્યાત્મ ઘર ઘર થયું. બોલા કે છે ને, પ્રગટી જગત માહી જન વાણી, ઘર ઘર નાટક કથા બખાની. આ નાટક તો નહીં, નાટક જોયું એમાંથી કઈ નાખો. શું કહ્યું અહીંયા સમજાણું? તેથી એ જ્ઞાનના પર્યાયની અવસ્થાને ગ્રેયના સારાનું કહેવામાં આવે છે. એ જ્ઞાનનો એક સમયનો પર્યાય સ્વજ્ઞેયને પરજ્ઞેયને જાણે એ અપેક્ષાએ તે જ્ઞાનની પર્યાયને વિનયના તારાનું કહેવામાં આવે છે. વાત મૂકું ને અપેક્ષા લગી, સ્વગ્ની પદ્મની અપેક્ષા લગી, અને પછી એક અંશ છે. આ પછી એક અંશ રજ્ય થઈ ગયો. બે વાત થઈ ગઈ ને, એક અંશ છે સ્વગ્ની પદ્મનો સારો થઈ ગયો, એકનો એટલું એક રૂપ ન થઈ ગયો. હા હા, સમજાય છે કઈ? અને વસ્તુ માત્ર થી કહેતા પોતાના સારા છે. એક રૂપ ટકા આવશે તેને પદની અપેક્ષા કોઈ જ્ઞેયની પર્યાયની પણ આશરે નથી. એ પર્યાયના જ્ઞાનમાં, જ્ઞાનની પર્યાયમાં સ્વજ્ઞેય પદનો સારો હતો, એ નાયકમાં ટકાવમાં એ પર્યાયનો પણ સારો નથી. એક સમયની પર્યાયનો પણ એમાં ભાવ અભાવ છે. એક નાયક માત્ર થી પોતાના કારણ છે. સમજાણું કાંઈ સમજાય છો? આ સમજાય હું રાખે એવું નથી, ખ્યાલમાં તો આવે ને શું કહેવા માંગે. જ્ઞાનની એક સમયની પર્યાય છે, એમાં ફોજને પરજ્ઞની અપેક્ષા આવી ગઈ અને એક સમયનો અંશ છે, માટે એને પદ્રવ કરીને પરના સહારાનું કહી દીધું. કેટલું વસ્તુ જે જ્ઞાય છે એના વગ્નિ પરજ્ઞનું નહીં અને પર્યાયનું સારું નહીં, એટલો જ્ઞાય માત્ર છે અને એને અસ્તિત્વ તત્વજ્ઞાન કહ્યું, તેને તત્રૂપે કહ્યું, પર્યાય થી અતત છે. સમજાણું કાંઈ બીજા બોલાવશે.